તારીખ 16/11/1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 42 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 38
જાય છે પોતાના ભાવથી એને એ સંબંધીનો ખરીદવાનો રાગ આવે છે, મીઠાએ રાગ કરાવ્યો એમ કહેવું એ ચિત્તનું વ્યાજબી છે, પણ વ્યાજબી એમ કર્મ ના ઉદય તો એનામાં ઉદય આવે છે, વિપાક આવે છે. કર્મ નો ઉદય એટલે કર્મ વિપાક. પૂર્વે વિકારી મારે બંધાયેલા જે કર્મો સત્તામાં પડ્યા હતા તે એના સ્વકાળે ઉદયમાં આવે છે, એનો પાક આવે છે, એટલે એનો આશ્વાદ છે તે એના પર્યાયમાં વ્યક્ત થાય છે, પ્રગટ થાય છે. એને કર્મ ઉદય અથવા કર્મ નો વિપાક કહેવામાં આવે. એ કર્મની પર્યાય છે ને એ કર્મમાં થાય છે, જીવમાં થતી નથી. પણ જીવ પોતે આશ્રય કરે છે. અહીંયા એક પ્રશ્ન થાય છે કે જીવ તો કર્મને જોતો નથી, એવા કર્મનો ઉદય હોય જીવને ખબર નથી, તો જીવે કેવી રીતે આશ્રય કર્યો કર્મના ઉદય? કે જીવ કાં તો સ્વ આશ્રય કરે, પોતાના સ્વરૂપનો આશ્રય કરે, કાં તો જીવ સ્વરૂપનો આશ્રય ન કરે તો આપોઆપ જ એ કર્મના ઉદયના આશ્રયમાં એના પરિણામ ચાલ્યા જાય છે. વિચાર કર્યા વિના, બુદ્ધિપૂર્વક નહીં પણ અબુદ્ધિપૂર્વક એના પરિણામ સહેજે સહેજે ચાલ્યા જાય છે, એવી એની યોગ્યતા છે. જો જીવ સ્વરૂપનો આશ્રય ન કરે તો જીવના પરિણામમાં એવી યોગ્યતા છે કે જેવો કર્મનો ઉદય હોય કર્મના ઉદયનો આશ્રય થઈ જાય, અને એનો આશ્રય થતા જેવો કર્મનો જે પ્રકૃતિનો ઉદય હોય એવા પરિણામ થાય. ક્રોધ પ્રકૃતિનો ઉદય હોય તો ગમે ત્યાંથી ક્રોધ એને થાય, સામે કોઈ ક્રોધનું નિમિત્ત ન હોય તો એ થાય. અમસ્તો અમસ્તો અંદરમાં ગુસ્સો થવા માટે કોઈને કોઈ વાત યાદ આવે છે કે કોઈને કોઈ પ્રસંગ યાદ આવે, અને કાંઈ ન યાદ આવે તો થાય. એવી જ રીતે અસાતા વેદની નો ઉદય આવે, સાતા વેદની માં પરિણામ તો હોય એમાંથી સીધો અસાતાના પરિણામ ચાલુ થઈ જાય, સાતામાં પરિણામ તો એમાંથી સીધો સાતામાં પરિણામ ચાલુ થઈ જાય. ઉદય અનુસાર પોતાના પરિણામ જીવ કરવા લાગે છે, પોતાની યોગ્યતાને વશ. પણ પોતાની યોગ્યતા પોતાને સમજાતી નથી એટલે એવું આરોપ નાખે છે ઉદય ઉપર. પણ એ વાત એવી રીતે નિર્ણયમાં ન હોવી જોઈએ, સમજમાં ન હોવી જોઈએ. સમજમાં એમ એમ હોવું જોઈએ કે મારો અપરાધ મારે લીધે છે અને કર્મના ઉદયને લીધે નથી. કોઈ સંયોગો જીવને કાર્ય કરવા પ્રેરે છે એમ નથી, પણ પોતે પોતાની મતિ અનુસાર પોતાના યોગ્યતા અનુસાર પોતે ગમે તે પ્રકારે પરિણમે. એક જ પ્રસંગમાં બે મત પડે છે એનો શું અર્થ? કોઈ એમ કહે આમ થવું જોઈએ, કોઈ એમ કહે આમ ન થવું જોઈએ, એનો અર્થ શું છે? કે એ એવા પ્રકારના કર્મના ઉદયમાં જોડાયો છે, આવા પ્રકારના કર્મના ઉદયમાં જોડાયો છે. પણ બંને સ્વતંત્ર જ કરે છે, કર્મનો ઉદય કરાવે છે એમ વાત. પોતે સ્વતંત્ર પોતાની યોગ્યતાને લઈને તે પ્રકારના કર્મના ઉદયમાં જોડાય છે. હવે એવું કર્મના ઉદયમાં જોડાવું એ ફરજિયાત નથી. કોઈ એમ કે શું કરીએ, પૂર્વે કર્મ માંડ્યા છે ને ધારાવા એ ઉદય આવે છે, અમે જોડાઈ જઈએ છીએ એટલે અમને એવા પરિણામ થઈ જાય છે, એમ એ ફરજિયાત નથી. જીવ જો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર રહેવાનો પુરુષાર્થ કરે, કે જે પુરુષાર્થ એ સ્વતંત્રપણે કરી શકે છે, એવો જો પુરુષાર્થ પોતે કરે તો કર્મના ઉદયમાં ન જોડાય અને કર્મના ઉદય અનુસાર એને પરિણામ ન થાય. એ બાબતમાં એ પોતે કાર્ય કરવા સમર્થ છે અને સ્વતંત્ર છે. પણ એવી પોતાની શક્તિઓ પોતાને ભાન નહીં હોવાને લીધે 47મા બોલમાં 28મા પાને છેલ્લે તો બીજી લીધી છે કે આત્મા અચિંત્ય શક્તિઓનો ધણી છે, જે ક્ષણે જાગે તે જ ક્ષણે આનંદ સ્વરૂપ જાગતી જીવતાનું ગૌમાં આવી શકે છે. પોતાની શક્તિઓ છે એ શક્તિઓના ભાનમાં આવે તો પોતાના પોતાની શક્તિ કેવી છે એને કર્મના ઉદયમાં જવું પડે, ખેંચાવવું પડે, એ કોઈ જરૂરી નથી. અથવા એવું પરાણે થાય છે એવી પરિસ્થિતિ નથી. પોતે સમર્થ છે, શક્તિશાળી છે, જો પોતાના સ્વરૂપમાં પોતાને સ્થિર રહેવું હોય તો. સ્વરૂપ જ્ઞાન કરાવવા પાછળનો, આત્માને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવવા પાછળનો કોઈ હેતુ હોય, કોઈ આશય હોય તો આટલો છે કે પોતાની શક્તિનું એને ભાન થાય અને પોતે દીનતા અશક્તપણોને પામરતા છોડે. જગતમાં પણ જે સમાજના સુધારકો હોય છે, તત્વ થોડા ઘણા તત્વચિંતકો હોય છે, એવી સેવા ભાષણ કરે છે કે તમારી ઉંમર વધે પણ તો પણ તમે વૃદ્ધ થયા છો એવું તમારે ચિંતવું નહીં. શું કે તમારે એવી પ્રકારની વિચારણા કરવી, તમારે એવી વિચારણા કરવી કે હું તો હજી યુવાન જ છું. એટલે કે માનસિક વૃદ્ધત્વ ન આવવું જોઈએ. ભલે શારીરિક વૃદ્ધત્વ આવ્યું હોય તો માનસિક વૃદ્ધત્વ આવવું જોઈએ. તો તમને સ્ફૂર્તિ રહેશે, તો તમને ઘણા કાર્યો કરવાનો ઉત્સાહ રહેશે. અને એની અંદર તમે વિચારથી ઢીલાઢ થઈ જશો તો શરીર તો મસ્ત હોય, અવસ્થા પ્રમાણે કામ કરતું હોય, તમને એકદમ માનસિક અસર વધારે થશે. એટલે કે તમને આકુળતા વધારે થશે. માટે સુખી થવું હોય તો આમ વિચાર ખોટે ખોટું એટલે ખરેખર શારીરિક વૃદ્ધાવસ્થા આવી હોય તો પણ એવું વિચારવું નહીં. એમ કે સાચું તો ખોટું થયું ને, તો પણ સુખી થવા માટે એવો ઉપદેશ આપે છે. અહીંયા તો વાસ્તવિક પરિસ્થિતિ છે કે જીવમાં ખરેખર અનંત શક્તિઓ છે, સદાય છે, ત્રણેય કાળે છે અને અત્યારે પણ. એટલે જીવ જો કર્મના ઉદયનો આશ્રય કરે તો વિકાર થાય છે અને નહીતર નથી થતો. આમ વાસ્તવિક પરિસ્થિતિ છે એનું જ્ઞાન કરાવે છે. પણ વ્યવહારના કથનો અનુસાર જ સમજીને ઘણાને અણસમજથી એવો ભ્રમ થયો છે કે નિમિત્તથી મારે પરિણમવું પડે છે, જેવું નિમિત્ત આવે છે એવું મારે પરિણમવું પડે છે. એ ખરેખર વસ્તુસ્થિતિ નથી. ફરીથી ઘણાને મોટો ભ્રમ છે કે કર્મને લઈને વિકાર થાય, પણ એમ છે જ નહીં. નિમિત્તથી વિકાર થાય એમ શાસ્ત્રમાં જે કથન આવે છે તેનો અર્થ નિમિત્તથી વિકાર થાય એમ ન કરવો એમ નથી, પણ નિમિત્તનો આશ્રય કરવાથી વિકાર થાય એમ છે. એટલે પોતે પોતાના સ્વરૂપમાં રહેવાનો પુરુષાર્થ ન કરે ત્યારે પોતાના પરિણામ ઉદયમાન કર્મનો આશ્રય કરી લે છે અને તેથી પરિણામમાં જેવો ઉદય છે પ્રકૃતિનો તે પ્રકારનો વિકાર થાય છે. જો જીવ પૂદગળમાં નથી અને પૂદગળ જીવમાં નથી તો પછી તેમને કરતા કર્મ ભાવ કેમ હોઈ શકે? બંને પદાર્થો પોતપોતાના સ્વરૂપમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના સ્વચતુષ્ટયથી રહે છે. કોઈ પણ પદાર્થનું સ્વરૂપ અસ્તિત્વ ચાર ભેદે સમજવામાં આવે છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને એને સ્વચતુષ્ટય કહે છે. જીવ પોતાના સ્વચતુષ્ટયથી અસ્તિ રૂપે છે, બીજા પૂદગળ અને બીજા જીવના સ્વચતુષ્ટયથી નાસ્તિ રૂપે છે. સોએ સો ટકા પોતાના સ્વરૂપ અસ્તિત્વથી સોએ સો ટકા પોતાના સ્વરૂપ અસ્તિત્વ રૂપે છે. જો એક સાથે બે વિરુદ્ધ પ્રકારના ધર્મોના નામ અને ધર્મો જીવમાં છે તો પણ એમાં જરા પણ વિરુદ્ધતા નથી, પૂરેપૂરી અવિરુદ્ધતા છે. કેમ કે અપેક્ષા જુદી છે. અસ્તિત્વ સ્વરૂપની અપેક્ષા એ છે અને નાસ્તિત્વ પરની અપેક્ષા એ છે. એટલે સોએ સો ટકા છે. જે ધર્મ છે એ 100 એ 100% છે. કોઈ ધર્મ અધૂરો નથી, અમુક અંશે ધર્મ નથી, ધર્મ પૂરેપૂરો 100 એ 100% છે. ભગવાન એ કહે છે કે જે દ્રષ્ટિએ જે વસ્તુનું જે સ્વરૂપ કહેવામાં આવે છે તે દ્રષ્ટિએ તે વસ્તુનું 100 એ 100% તેવું જ સ્વરૂપ છે. એટલા માટે પ્રવચન સારી રીતે 14મા ગાથામાં સર્વથા લીધું છે. સર્વથા દ્રવ્યાર્થિક નહીં ને આંખ બંધ કરીને જોતા પર્યાય આર્થિક નહીં જોતા પર્યાય સ્વરૂપ જોવામાં આવે છે. સર્વથા પર્યાય આર્થિક નહીં ને આંખ બંધ કરતા વસ્તુને દ્રવ્ય રૂપે જોતા વસ્તુ દ્રવ્ય રૂપે જોવામાં આવે છે. વસ્તુ દ્રવ્ય રૂપે અધૂરી નથી કે વસ્તુ પર્યાય રૂપે અધૂરી નથી એવું નથી કે આ એક હાથ એક અંગ છે શરીરનો એવી રીતે ધર્મ એક અંગ છે. આ કટકો પડી જાય તો બીજો આ એક હાથ વગર મરી જાય છે માણસ એમ નથી. અસ્તિત્વ ધર્મ પણ 100 એ 100% છે, નાસ્તિત્વ ધર્મ પણ 100 એ 100% છે. પરથી 100 એ 100% નાસ્તિક રૂપે છે, 100 થી 100 એ 100% અસ્તિત્વ રૂપે છે, જરાય ઓછા વત્તા રૂપે નથી. જોડાઈ જવાય છે તો જોડાય છે ત્યારે ખ્યાલ ક્યાં જાય છે? આ સવાલ છે. જે ખ્યાલ કર્યો જે સમજણ છે એમ વિચાર્યું, જે સમજણ છે એમ વિચાર્યું તો જયારે એ સમજણ થી વિરુદ્ધ પરિણામ જાય છે ત્યારે એ સમજણ ક્યાં જાય છે? આ વિચારવું રહ્યું કે નહીં? શ્રીમતી એ લીધું છે કે મુક્ષુ જીવ તત્વજ્ઞાનનો વિચાર કરે છે પણ જ્યારે એને અશાતાને પીડા થાય છે ત્યારે એનું તત્વજ્ઞાન ક્યાં ગયું? પ્રશ્ન પીડે છે કે ત્યારે એનું તત્વજ્ઞાન ક્યાં ગયું? એટલે માણસ એમ કે ભાઈ તમે ડાઈ ડાઈ વાતો કરો છો પણ ગાંઠ પણ કરો છો ત્યારે તમારું ડાપણ ક્યાં જાય છે? એમાંથી પૂછતા માણસ પૂછે છે એમ. આ એક જ્ઞાન છે, ડાપણ છે, વિવેક છે. અવિવેક કરે છે ત્યારે વિવેક ક્યાં જાય છે એમ પૂછે છે. એનો અર્થ એ છે કે પોતે પોતાની સમજણને પોતાના વ્યવહારમાં પ્રયોગમાં પરિણમનમાં લાગુ કરતો નથી. આ પ્રેક્ટિસ એને કરવાની જરૂર છે. એટલે લાગુ કરવાની પ્રેક્ટિસ કરતો નથી એટલે અઘરી લાગે છે, એટલે કઠણ લાગે છે. આ પ્રેક્ટિસ શરૂ કરે તો આ વાત સાવ સહેલી છે. જેટલી કઠણ લાગે છે એટલી જ સહેલી છે ખરેખર. પણ ખરેખર એને પોતાની સમજણને પોતાના વ્યવહારમાં પોતાના ચાલતા પરિણામમાં લાગુ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને જ્ઞાનીઓ એમ કહે છે, સત્પુરુષો એમ કહે છે કે તું જે વાત સાંભળ એ વાતને લાગુ કરવાનો તત્કાળ જ પ્રયાસ કર, પછી પ્રયાસ કર એમ નહીં. જ્યારથી સાંભળ ત્યારથી તેનો તું પ્રયાસ કેમ કરતો નથી, તેનો તું પ્રયાસ કેમ ચાલુ કરતો નથી? જો તરત પ્રયાસ ચાલુ કરે તો એ પાત્રતામાં છે અને તરત એને કામ કરતું નથી, પછી કરીશ, હજી જાણી લઉં, હજી સમજી લઉં, પછી કરીશ. એને કામ કરવાની દાનત નથી, પુરુષાર્થ કરવાની પછી આપે છે. અત્યારે નહીં, લેણદાર આવે તો પછી આપે છે. ક્યારે તો કઈ પછી હોય, પછી અત્યારે નહીં. બોલો, સમજી જાય છે કે આની દાનત સારી નથી. મીઠો જવાબ આપે છે, ખોટો જવાબ આપે છે. ખરેખર આની દાનત સારી નહીં. આ જીવ પછી પછી નો ધોકો મળે છે. છેવટે કઈ નહીં તો હું પેલા સાંભળી લઉં, પેલા ઘણું વાંચી લઉં, ઘણું સાંભળી લઉં ને પછી પુરુષાર્થ કરીશ. એ વાત પણ જરાય બરાબર નથી. જો જીવ ભૂતગળમાં નથી અને ભૂતગળ જીવમાં નથી તો પછી તેમને કરતા કર્મભાવ કેમ હોય શકે? કે એને કરતા કર્મભાવ હોય શકે નહીં. દ્રષ્ટાંત એમણે જે લીધું છે અશાતાનું એ બહુ સારી ભાષા છે. અને એની પાછળ હેતુ એ છે કે જીવ ખાસ કરીને અસાતા વેદનીના કાળે પ્રયોગ કરી શકે છે અને એને એ પ્રયોગ બીજે વખતે ન કરે તો કઈ નહીં, પણ અસાતા વેદનીના કાળે તો એને પ્રયોગ કરવો જ છે. મુમુક્ષુ હોવાનો એનો દાવો હોય એમ કેવું છે, અમે તો મુમુક્ષુ છીએ એને પૂછે છે. જે જીવ પોતાને મુમુક્ષુ માનતો હોય, તરવાનો કામી માનતો હોય કે અમારે તો મોક્ષે જવું છે, અમારે તો અમારું કલ્યાણ કરવું, સમજો છો એમ માનતો હોય, પોતાની સમજણ નો એને દાવો હોય કે હું તો સમજુ છું આ બધી મને ખબર છે, પણ તમે કહ્યું ને કે આ તો બધી ખબર છે, એને ત્રણ બોલી દીધા છે. પોતાને મુમુક્ષુ માનતો હોય, પોતાને તરવાનો ઈચ્છુક માનતો હોય તો અમારે તો કલ્યાણ કરવું છે, અને પોતાને સમજે છે એમ માનતો હોય તેને દેહને વિશે રોગ થતી વખતે, જયારે દેહ માં રોગ થાય દેહ ને વિશે વખત આકુલ વ્યાકુલ પણ થયું, આ પીડા થઈ, આશાતા થઈ, મજા નથી આવતી, અણગમો થાય છે, બેચેની થાય છે, કઈ ગમતું નથી, વેદનામાં આકુલતા વ્યાકુલતા, આકુલ વ્યાકુલ પણ થયું હોય તો તે વખતે વિચારવું કે તારું મુમુક્ષુ પણ ક્યાં ગયું અને તારું સમજણ નું ડાપણ ક્યાં ગયું, એ વખતે વિચારવું, પોતે પોતાના માટે, કોઈને માટે વિચારવાની વાત નથી, પોતા માટે વિચારવું કે આ મારું મુમુક્ષુ પણ ક્યાં ગયું, આ બધું મારું સમજણ નું ડાપણ ક્યાં ગયું, જોવા અથવા ત્યાં પૂછે છે કે તે વખતે તે વિચાર કેમ નથી કરતો, કેમ કરતો નહીં ભાઈ વિચાર, આ જ્ઞાની કે એને એમ લાગે છે કે હું સમજો છું, મને આ બધી ખબર છે કે જીવ જુદો છે, જળ જુદું છે, દેહ ને આત્મા ભિન્ન ભિન્ન છે, ભિન્ન ભિન્ન છે એટલે પ્રત્યક્ષ જુદા પડી જતા પણ જોવામાં આવે છે, જગત ની અંદર જો એકમેક થઈ ગયા હોય તો કેમ, પડી ગયા હોય તો જુદા પડે નહીં, તો પછી કેમ વિચાર નહીં કરતો, જો તરવાનો કામી હોય તો દેહ ને અસાર જાણે છે, દેહ થી દેહ ને આત્મા થી જાણે છે અને એ જુદો જાણતા તેને આકુલતા આવવી જોઈએ નહીં, પીડાનું જ્ઞાન થવું જોઈએ, પીડા મને થાય છે એમ ન લાગવું જોઈએ, પણ શરીરમાં એક ઉપદ્રવ છે એનું જ્ઞાન થવું જોઈએ, આ પ્રકારનો ઉપદ્રવ ચાલે છે, નિરુપદ્રવી અને ઉપદ્રવી બે પ્રકારની શરીરની અવસ્થા છે, એમાં જે અવસ્થા ચાલતી હોય એનું એને જ્ઞાન થાય, બાજુમાં પાડોશી છે, પાડોશીમાં પોતે રહે છે, એને જ્ઞાન થાય, પણ પાડોશી થઈને તું રહે, દેહાત્મ બુદ્ધિ આવા શરીર વાળો હું છું એ આત્મામાં આત્મબુદ્ધિ નહીં થવા દે, એ પરિણામ દેહાધ્યાસ ના હોવાથી આત્મામાં આત્મબુદ્ધિ એટલે કે દેહ ને આત્મા જુદા છે તે જ્ઞાન એને નહીં થાય, કે જે જ્ઞાન પ્રયોજનભૂત જ્ઞાન છે, એ જ્ઞાન અજ્ઞાનની બહુ ટૂંકી વ્યાખ્યા આગળ તરત જ કરી છે અમે વ્યાખ્યાન સારમાં, કે સ્વ પરને જુદા પાડનાર જે જ્ઞાન તે જ્ઞાન, અહીંયા શું કહ્યું કે જો જીવ પૂતગળમાં નથી અને પૂતગળ જીવમાં નથી તો પછી તેમને બાકીનું બધું જ્ઞાન તે અજ્ઞાન, આપ નાખી દીધો આ સિવાયનું બીજું બધું એનું જાણપણું હોય તો અજ્ઞાન છે. શરીરમાં દેહને વિશે રોગ થાય ત્યારે આકુળ વ્યાકુળ પણ થાય તો એ શેનેલીને થાય છે, એને વિચાર કે દેહ તે હું એવા અજ્ઞાનને લઈને થાય છે, આ એને વિચાર, એને દેહને આત્માને જુદો પાડવાનો કોઈ પુરુષાર્થ કરતો નથી, પુરુષાર્થ એને કરવો જોઈએ એ વખતે, ન પડે દેહ ને આત્મા જુદા, અનુભવમાં તો એને અનુભવ કરવાનો પુરુષાર્થ તો ચાલુ કરવો જોઈએ, પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ, પ્રયાસ ન છોડવો જોઈએ. સાંભળવું, વાંચવું, વિચારવું પ્રયાસ માટે છે. પ્રયાસ ન થાય તો એ બધું વાંચવું સાંભળવું બધું બેકાર છે. પછી શુદ્ધ આત્મદશારૂપ શાંત જીન છે, જીનેન્દ્ર પરમાત્મા આપણે સ્થાપના કરીએ છીએ. શુદ્ધ આત્મદશારૂપ શાંત જીન છે, શાંત દશા એ આત્મદશા, શુદ્ધાત્મ દશા છે. તેની પ્રતિ જીન પ્રતિબિંબ સૂચવે છે. તે શાંત દશા પામવા સ્વરૂપે પરિણતિ અથવા અનુકરણ અથવા માર્ગ, તેનું નામ જૈન છે. જૈન એ કોઈ સંપ્રદાય અને વાડાની ચીજ નથી, પણ જે જીન છે શાંત દશા શુદ્ધાત્મ દશા રૂપ જે જીન છે, તે દશા પામવાનો જે ઉપાય છે, જે માર્ગ છે, તે દશા પામવા માટે જે અનુકરણ કરવાનું છે, એ માર્ગનું નામ જૈન માર્ગ છે. એને જૈન કહેવામાં આવે છે. તે માર્ગે ચાલવાથી જૈન પ્રાપ્ત થાય છે. બાકી ખરેખર એ સિવાય જૈન પણ નથી. ગુરુદેવ શ્રી કહેતા હતા, ખાંડનું વારદાન હોય, ખાંડનું વારદાન તો ઓછાનું ન રહે, જાડું મજાનું હોય ખાંડ બોલાઈ જાય, જોઈને જ ખબર પડે કે આની અંદર ખાંડ છે. પણ અંદર કરિયાતું ભર્યું હોય તો ખાંડના વારદાનમાં કરિયાતું ભરવાથી કરિયાતું કઈ ખાંડ થાય નહીં, ને એની કડવા મૂકી દે, કડવું જ રહે. નામ જૈન હોય એટલે જૈન થાય નહીં, યોગ્યતા જૈન ની હોય તો જૈન થાય, નહીતર બારદાન નું નામ છે, માલ નું નામ નથી. ટૂંકામાં બહુ સચોટ વાત કરી છે. જીવ પૂદગળમાં નથી અને પૂદગળ જીવમાં નથી, એ સ્વલક્ષ્ય સમજવાનું છે. સ્વલક્ષ્ય સમજવાનું છે અને પોતે કોઈ જીવના કાર્ય કરી શકતો જ નથી. હું પણ કરી શકતો નથી અને બીજા પણ કરી શકતા નથી. હું બીજાને સુખી કરું, હું બીજાને દુઃખી કરું, બીજા મને દુઃખી કરે, પ્રતિકૂળતાઓ આપે ને બીજા મને અનુકૂળતાઓ આપે, આ વાત કોઈ રીતે સાચી નથી. એમ લાગુ કરવાનું છે, જ્યાં એવા પરિણામ થાય છે ત્યાં આ વિજ્ઞાન લાગુ કરવાનું છે કે એક પરમાણુ ઉપર કોઈ જીવનો અધિકાર નથી, મારો કે બીજાનો, માટે હું કે કોઈ એક બીજા કોઈને સુખી દુઃખી કરી શકે વસ્તુ વ્યવસ્થા નથી. અને એવું જ્ઞાન એ જ વિતરાગતાનું સાધક જ્ઞાન છે. એવું જ્ઞાન ન હોય ને એથી વિપરીત જ્ઞાન હોય તો તે રાગ દ્વેષ નું સાધક છે, એક મોક્ષ નું સાધક છે, એક દુઃખ ને સંસાર નું સાધક છે. માટે જીવ તો જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે, જીવ છે તે જ્ઞાતા છે. જ્ઞાતા ભાવે રહેવું, જ્ઞાતા દ્રષ્ટા રહેવું, એ જ જીવનો સ્વધર્મ છે, એ જ જીવનો સ્વભાવ છે. પૂદગળ કર્મનો કરતા નથી, એ જરા પણ પૂદગળના કાર્યોનો કરતા નથી. કર્મનો એટલે કર્મના કાર્યનો, કર્મના પરિણામનો, નો કર્મના પરિણામનો એ જરા પણ કરતા નથી, કરી શકતો પણ. અને પૂદગળ કર્મ છે તે પૂદગળ જ છે, જ્ઞાતાનું કર્મ તે પૂદગળ છે, તે પૂદગળમાં એના સ્વચતુષ્ટયમાં છે, જ્ઞાતાનું કાર્ય નથી, જ્ઞાતાનો પહોંચ એમાં નથી, જ્ઞાતામાં કર્મના ઉદયની પહોંચ નથી, કર્મમાં જ્ઞાતાની પહોંચ નથી. કોઈ એક બીજાના કાર્યમાં પહોંચી શકતા નથી. વસ્તુ વ્યવસ્થા તો એવી છે કે જીવ હો કે પુદગલ પરમાણુ હો, એક સેકન્ડમાં અસંખ્ય વાર પરિણમી જાય છે, પલટો મારી જાય છે, પરિણમવાની ક્રિયા થાય છે. એટલું બધું પરિણામનું ચક્કર ફાસ્ટ ચાલે છે. જીવો અને જગતમાં રહેલા અનંત અનંત પરમાણુઓ એક સમયમાં અનંત એક સમયમાં પરિણમી જાય છે, એક સેકન્ડમાં અસંખ્ય વાર પરિણમી જાય છે, એક સેકન્ડમાં લાખ કરોડ અબજ વાર ને પણ અસંખ્ય વાર પરિણમી જાય છે. હવે કયા પરિણામ ને જીવ કરે? પોતે પોતામાંથી જ નવરો થતો, પોતાના પરિણામ કરવામાંથી એને એક સમયની ફુરસદ નથી. બીજા પર બીજાના કાર્ય કરવા જાય તો ત્યાં ઘાલમેલ કરવાની એક સમયનો અવકાશ નથી. અને બને કેવી રીતે? કે એક રીતે નહીં બની શકવા યોગ્ય કાર્ય, આ વસ્તુ સ્થિતિ છે. અને તે બદલી ન શકાય, ફેરવી ન શકાય, ફેરફાર ન કરી શકાય, એ બીજા વસ્તુ છે. ફેરવાનો ભાવ થાય ભાવ છે એને લઈને આકુલતા થાય. સુગાની જે પરિણામ કે ચક્કર અમે માથા દોગે માથા ફૂટ જાય, માથું છે ફૂટી જશે. બરોબર, બહુ ઝડપથી ચાલતા ચક્કર માં હાથ નાખે છે, એવું કપાઈ જવાનો, કપાઈ જવાનો, એમાં કઈ રોક્યું રોકાતો નથી. જીવને આકુલતા થાય, બીજું કઈ થાય નહીં. પરિણામ છે બહુ અશાંત છે. અને અશાંત પરિસ્થિતિમાં જીવ શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી એનો વિવેકપૂર્વક નો નિર્ણય લઈ શકતો નથી. એટલે એને એમ કહે છે કે થોડોક શાંત થઈને તારા હિત હિતનો વિચાર કરવા માટેનો નિર્ણય જરાક શાંત થઈને લે, હળવો પડીને એટલે શાંત થઈને લે, એમ કેવું છે. જેમ માણસ ગુસ્સામાં વધારે ઓછું બોલી જાય છે કે નહીં, એ વખતે એમ ન બોલવાનું ભૂલી જાય, ન કરવાનું કરી બેસે, પોતાના બીજાનો ઘાત કરે, પોતાનો આત્મઘાત કરે, બધું કરે છે, એનો અર્થ શું છે? કે અશાંત પરિણામમાં બેલેન્સ નથી રહેતો.
બરોબર,
માણસ સ્થિતિ સ્થાપકતા સંતુલન ગુમાવી દે છે. અને શાંત પરિણામ હોય તો એ પોતાનું સંતુલન જાળવી શકે છે. એ તો અનુભવ ગોચર વાત છે કે અનુભવમાં આવે એવી વાત છે. એટલે જીવ તો જ્ઞાતા છે, ત્રણેય કાળે જ્ઞાતા છે. અને પોતાના જ્ઞાન જાતિના પરિણામને ક્યારેય છોડતો નથી. જીવ જ્ઞાતા છે અને પોતાના જ્ઞાન જાતિના પરિણામને ક્યારેય છોડતો નથી. જે જાણવું એવું જે સદ્રશપણું છે, જાણવું એવું જે સામાન્યપણું છે, એ તો સદાય છે. ત્યાંથી પોતાના જ્ઞાતાની જાતિને, જ્ઞાતાના જ્ઞાતા જાણપણાના સ્વભાવને, જ્ઞાન સ્વભાવને ત્યાંથી સમજે, ત્યાંથી ગ્રહણ કરે પોતા રૂપે, તો એ ભિન્ન પડે, તો જુદો પડે. કેમ કે એ રૂપે કોઈ નથી, રાગ પણ નથી અને રાગનો વિષય પણ નથી. જીવ તો જ્ઞાતા છે, તે જ્ઞાતા છે, પુગળ કર્મનો કરતા નથી. એ પુદગળના કોઈ પરિણામનો, પુદગળ કર્મના ઉદયનો કે પુદગળ કર્મને નવું બાંધવાનો કે બીજા કોઈ સંયોગમાં રહેલા શરીરાદી કુદગળ પરમાણુના કાર્યનો, કર્મ એટલે કાર્યનો જરા પણ કરતા નથી, કરી શકતો નથી, કરવા ઈચ્છે તો પણ કરી શકતો નથી, જ્ઞાની તો નથી ઈચ્છતા અને એમ જ અનુભવ કરે છે અને એમ જ પરિણમે છે, પણ જે અજ્ઞાની છે અને ઈચ્છે છે તે પણ કરી શકતા નથી. અને કરી શકતા હોય તો કોઈ બીજાની શું હાલત કરે એનો વિચાર કરવો પણ કઠિન છે. એક માણસ જો પોતાનું ધાર્યું જગતમાં કરી શકતો હોય, બધા કાર્યો પોતાની ઈચ્છા પ્રમાણે પરમા કરી શકતો હોય, તો શું શું ન કરે એ કરવું મુશ્કેલ છે, કેવું મુશ્કેલ છે એ શું ન કરે. એટલા માટે એ અફર પરિસ્થિતિ છે, ફેરવી ન શકાય એવી પરિસ્થિતિ છે કે જીવ પોતા સિવાય બીજા કોઈ પદાર્થના કોઈ કાર્યને ખરેખર કરી શકતો નથી. જેમ પાણીમાં માટી મળે, કાદવ મળે, ત્યારે ડોળું પાણી પણ આખરમાં પાણી છે. પાણી ડોળું છે એટલે આશરું થાય જ નહીં એવો નિર્ણય કરી લઈએ તો કેટલી પાણી આશરો કરે, નિર્મળ ક્યારે કરે? પણ મેલી અવસ્થામાં પાણી પાણી પણે તો નિર્મળ જ છે. પાણીની નિર્મળતાનો એને સર્વથા ત્યાગ નથી કર્યો. કેટલીક વાતો તત્વ દ્રષ્ટિએ સમજવા માટે બારીકાઈથી અને સૂક્ષ્મતાથી સમજવાની રીત છે. જેમ કે વરસાદનું પાણી છે એ ડોળું થાય છે. ગામની અંદર કોઈ તળાવ હોય, ગામની બાજુમાં તળાવમાં એક થાય છે. ચોમાસાની અંદર તળાવનું પાણી ડોળું હોય છે, બરાબર છે, તો પણ તમે જરા દૂરથી જુઓ તો એ તળાવના કાંઠે જે વૃક્ષો હોય છે, ઝાડપાન હોય છે, એનું પ્રતિબિંબ એની અંદર પડે છે. નિર્મળ પાણીમાં તો પ્રતિબિંબ પડે, પણ ડોળા પાણીમાં પ્રતિબિંબ જોયેલા છે ને જોવા, હવે તેને ખાતરી કરવી હોય એને જોઈ લેવું કે ડોળા પાણીમાં જરાક દૂરથી જોવું, પણ નજીકથી જુઓ તો એટલું પાણી ડોળું દેખાશે, એટલું પાણી દેખાશે, એમાં ડોળાશે જેટલી દેખાશે, પણ જરા દૂરથી 50-100 ફૂટ 200 ફૂટ દૂર જઈને, 100-200 ફૂટ એટલા દૂર જઈને જુઓ તો એના કાંઠે, સામે કાંઠે અથવા સામે કાંઠેના દૂરના કાંઠેના જો તમે વૃક્ષો હોય એનું પ્રતિબિંબ જોવા મળશે. પાણી બદલવાનું છે એનો અર્થ કે પાણી એ પોતાની નિર્મળતા સર્વથા ગુમાવી નથી. જો પાણીએ પોતાની નિર્મળતા સર્વથા છોડી દીધી હોય, ત્યાગ કરી દીધો હોય, તો એ પાણી ક્યારેય સ્વચ્છ ન થાય. એમ જ્ઞાન રાગ રસથી રંજિત થઈ ગયેલું છે, કર્માધીન મતિ મેલી થયેલી છે, બુદ્ધિ દોષ ઘણો ઉત્પન્ન થયો છે, તો પણ સાવ જ્ઞાને જ્ઞાનનું જ્ઞાનત્વ છોડ્યું નથી. આ જીવને એટલી ખબર પડે છે કે મને દુઃખ થાય છે, મારે આ જીવને એટલી ખબર પડે છે કે મારે સુખ જોઈએ છે, મારે દુઃખ નથી, અને એના માટેનો એ વિચાર વિવેક કરી શકે એવી એની જ્ઞાનની અંદર અવકાશ છે. સંઘની પંચેન્દ્રિય જીવને, મનવાળા જીવને એવા સુખ દુઃખના પ્રયોજનનો એ બરાબર વિચાર વિવેક કરી શકે એવી જગ્યા છે, એટલી વિશુદ્ધિ છે જ્ઞાનમાં. એને શાસ્ત્રની પરિભાષામાં વિશુદ્ધિ કહે છે. તીર્થંકર નામ કર્મ કેવી રીતે બંધાય છે, તીર્થંકર નામ અને તીર્થંકર ગોત્ર જે બાંધે છે એ જીવને કેવી રીતે બંધાય છે, એવું કયું કયા કઈ જાતના પરિણામ છે, જે જાતના પરિણામ તીર્થંકરનું દ્રવ્ય કરે છે, જે પ્રકારના એવા પ્રકારના પરિણામ તો બીજા જીવો કરે છે, એમ કે શાસન વૃદ્ધિના પરિણામ મુખ્ય ગણવામાં આવે છે, એની અંદર એવા પરિણામ બીજા જીવો નથી કરતા, છતાં બધા તીર્થંકર ખરી વાત છે. જે તીર્થંકર ને એમ થાય છે અનેક જીવો આ શાસન આવે, આ માર્ગ ને પામે, આત્માની શાંતિ ના માર્ગ ને પામે, આત્માથી સુખી થાય, આત્માના સુખથી સુખી થાય. તો બીજા પણ અનેક જીવો એવા કાર્યો કરે છે, એવા પરિણામ કરે છે, છતાં બધાને તીર્થંકર ના પુત્ર નથી બનતા, કોઈક જીવને જ બનતા છે. તો એ ખાસ પ્રકારની વિશુદ્ધિ છે, સમ્યક દ્રષ્ટિ જીવ હોય એને જ એ પ્રકારની વિશુદ્ધિ હોય, પણ બધા સમ્યક દ્રષ્ટિ ને નહીં કહે, નહીં તો સર્વ સમ્યક દ્રષ્ટિ ને પ્રભાવના અંગ છે. જે સમ્યક દ્રષ્ટિના આઠ અંગ છે, નિશંક, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, ઉપગુણે કરીને પ્રભાવના, વાત્સલ્ય, એ બધા એમાં પ્રભાવના સાથે આઠ અંગ બધા એને હોય. સમ્યક દ્રષ્ટિ કોઈ સમ્યક દ્રષ્ટિ હાથ અંગ વાળવાનો હોય તો એ મૂળ ગુણ છે એના, સમ્યક દ્રષ્ટિના જે મૂળ ગુણ છે એમાંના ગુણ છે હોય જ, એને મને મૂળ ગુણ હોય છે એમ સમ્યક દ્રષ્ટિને મૂળ ગુણ છે. આપણે જેમ સંપૂર્ણ તો કેટલાક મૂળ ગુણ કેટલા છે, 63 ગુણ છે, એમાં કેટલાક મૂળ ગુણ છે, એ ખાસ પ્રકારની વિશેષતા છે. એ તો સમ્યક અવસ્થામાંથી, પણ વિચાર અવસ્થાની અંદર સંઘની પંચેન્દ્રિય જે જીવ થયો, એ જાણપણારૂપ જ્ઞાન ગુણ તો નિગુદમય હતો, અને ચારિત્ર ગુણ ત્યાં પ્રચુરપણે મલિન હતો, તીવ્ર અસ્થિરતા હતી, એ ત્યાં થોડી વિશુદ્ધિ થતા સંઘની પંચેન્દ્રિય જીવ થયા. એ ટોડરમલજી રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં, પોતે કર્ણાનંદ યોગના પ્રખર અભ્યાસી હતા, ટોડરમલજી સમ્યજ્ઞાન ચંદ્રિકા લખીને ગોમસ્વા લખી, કર્ણાનંદ યોગના પ્રખર અભ્યાસી હતા, એમણે એ વાત નાખી છે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી. આમાં વિશુદ્ધિ માની કે નહીં, માની તો તને ધન્ય છે, ન માની તો તારું રોના રહ્યું છે, હું શું કરું, એમ કોઈ વાતને છોડી દીધી છે. એ વિશુદ્ધિ છે. ક્યાં દ્રષ્ટિને પોતાનું હિત કરવું હોય તો વિવેક કરી શકે જ્ઞાનની અંદર, એવી વિશુદ્ધિ છે. તમારા પ્રશ્નનો ઉત્તર લાગે છે, એટલે શાંત ચિત્તે પોતાના હિતનો વિચાર કરી શકે છે, અનંતાએ પીર્યો છે, અનંતાએ વિચાર કરીને હિત સાધી લીધું છે, પોતે કરવા ત્યારે તો કરી શકે છે. અને અત્યારે તો રોજનો અનુભવ છે કે ક્યારેક શાંતિથી સારા વિચાર આવે છે, ક્યારેક અશાંતિમાં બરાબર વિચાર નથી આવતા, એ તો અત્યારે રોજનો અનુભવ છે. સ્વાધ્યાય કરવા પહેલા સ્તુતિ શું કરવા બોલાય છે, સ્વાધ્યાય આવો તો 5 મિનિટ પહેલા આવો, 7 મિનિટ પહેલા આવો, સ્તુતિ બોલો, પછી સ્વાધ્યાય શરૂ કરો, એમ કે થોડુંક વિચારની અંદર શાંતતા ઉભી થાય અને સ્વાધ્યાયની અંદર બરાબર સારી રીતે કરી શકાય સ્વલક્ષે, બરોબર એ હેતુ છે. ગોઠવણી પાછળ બધો હેતુ રહેલો છે. છતાંય કરી શકે છે, એક ભાગ ખુલ્લો છે ને એ વલણ બદલી શકે છે. જીવ અનંતાએ બદલ્યું છે, પોતે ધારે તો બદલી શકે, ન બદલી શકે, વલણ છે માટે ન બદલી શકાય એવી આડ મારવાની જરૂર નથી, એવો નિર્ણય કરી લેવાની જરૂર નથી. યોગ્યતા પણ કહેવાય છે, વિશુદ્ધિ ને યોગ્યતા પણ કહેવાય છે, પણ યોગ્યતાનો વિશાળ અર્થ છે. યોગ્યતા તો અનેક તબક્કે વપરાય છે, આ એક પર્ટિક્યુલર ખાસ પરિસ્થિતિની વાત છે. જે પ્રકરણ ચાલતું હોય એની ખાસ પરિસ્થિતિની વાત છે. આમ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે, જળ અને ચેતન પ્રગટપણે ભિન્ન જાતિના વિરુદ્ધ જાતિના વિરુદ્ધ સ્વભાવ વાળા ભિન્ન દ્રવ્યો છે, તો પણ હું કરતા છું, હું કાર્ય કરનારો છું, અને આ પૂતગળ મારું કાર્ય છે, હું કાર્ય કરનારો છું, અને આ પૂતગળ પરિણામ થાય છે, મારું કામ છે, કર્મને હું બાંધું છું ને હું છોડું છું, અથવા સદી મન વચન કાયાના કાર્યો હું કરું છું, ઘરના અને દુકાન ધંધાના કાર્યો હું કરું છું, એ જીવનો મોહ છે, એવો અજ્ઞાનીઓનો આ મોહ છે, વ્યામોહ છે, અજ્ઞાન છે. સત્પુરુષો કહે છે, આચાર્ય મહારાજ કહે છે કે એવો મોહ કેમ નાચે છે, નાચે છે એટલે એવા મોહમાં જીવ કેમ રાચે છે, એમ કેવું છે? એક તો આ મોહ છે, દુઃખ દુઃખ જીવને મોહને લઈને છે, જેટલો મોહ એટલું દુઃખ છે, જેટલો મોહ ઘટે એટલું દુઃખ ઘટે, આ સીધી વાત છે. દુઃખની જે પારાશીસી છે એનું માપ જીવના મોહ ઉપર છે, બરાબર છે? જગતમાં નથી કહેતા, કોઈને પોતાના પુત્ર ઉપર, પતિ ઉપર, ભાઈ ઉપર, બેન ઉપર, મા ઉપર, બાપ ઉપર ખૂબ તીવ્ર મમતા હોય, અનુરાગ હોય, નથી કહેતા ભાઈ મમતા એટલું દુઃખ છે, એનું માથું દુખશે, એ પેલા આનું માથું દુખશે, એમ કહે છે કે નથી કહેતા? એનો અર્થ શું થાય છે કે જેટલો મોહ છે એટલું દુઃખ છે, મોહ ઓછો છે દુઃખ ઓછો છે, સમ્યક પ્રકારે હો, પેલા દર્શન થાય કોઈ લાગણી વગર ના હોય એટલે એને મોહ નથી, એક નહીં બીજા સ્થાનમાં હોય છે. જીવને મોહનો વિષય ભિન્ન ભિન્ન હોય છે, કોઈને કોઈ પ્રત્યે, કોઈને ક્યાંય, કોઈને ક્યાંય, કોઈને ક્યાંય, મોહી પ્રાણીને મોહ છે એનું દુઃખ છે, બસ પછી એનો વિષય ગમે તે હોય, જેટલો મોહ છે એટલું દુઃખ છે, અને સમ્યક પ્રકારે મોહનો નાશ કરે ત્યારે દુઃખનો નાશ થાય છે. મોહના બે ભેદ છે, દર્શન મોહ અને શારીરિક મોહ. વિજ્ઞાન એવું છે કે પહેલો દર્શન મોહ ઉપશમ થાય છે, ત્યાં એનો અભાવ ગણવામાં આવે છે, પછી ક્રમશઃ શારીરિક મોહનો અભાવ થાય છે, અને દર્શન થતા સર્વથા એનો મૂળમાંથી નાશ થાય છે, અને એ જ રીતે દુઃખ મટવાનો ઉપાય છે. બીજો કોઈ દુઃખ મટવાનો ઉપાય પણ નથી, બીજી રીતે, બીજા પ્રકારે, બીજી પદ્ધતિએ ક્યાંય દુઃખ મટી શકતું નથી. આ એક વસ્તુ વ્યવસ્થા વસ્તુના વિજ્ઞાન અનુસાર છે, એમાં કોઈ કાળે ફેરફાર થઈ શકતો નહીં. ભગવાન સર્વજ્ઞ વિદરાગ જિનેન્દ્ર દેવ જૈન પરમેશ્વરે કેવળ જ્ઞાનથી પ્રસિદ્ધ કરેલી આ બધી પરિસ્થિતિ, અનુભવથી એ વાત પ્રતિત ગોચર થાય છે, પ્રતિતમાં આવે છે, અનુભવ ગોચર થાય છે. તેથી જિનેન્દ્રએ કહ્યું તે જ સત્ય છે એ વાતને અનુભવથી પ્રમાણ કરવાની હોય છે, માત્ર આજ્ઞાથી પ્રમાણ કરવાનો પ્રયત્ન પ્રશ્ન નથી. અનુભવથી પ્રમાણ કરવું, અનુભવથી એને પ્રમાણ કરવું, અને એ વાત આગળ ચાલી ગઈ કે આ સમય સાથે અનુભવથી પ્રમાણ કરજો. હું કહું છું માટે માની લેશો એમ નહીં, પણ કહેનાર જો નિર્દોષ હોય તો એની પ્રમાણિકતા ઉપર વિશ્વાસ રાખીને પ્રયોગ કરવાનો પરિશ્રમ કરવો. જો કહેનાર અપ્રમાણિક હોય તો એની વાતનો પરિશ્રમ કરવાનો પ્રશ્ન રહેતો નથી. પણ જે જૈન વિતરાગ છે અને જેને તિલપુરુષ માત્ર પરિગ્રહ નથી, એવી દશા તો એની છદ્મસ્થ અવસ્થામાં હોય છે, વિતરાગ પૂર્ણ વિતરાગ થયા પહેલા, જિનેશ્વર થયા પહેલા, એવી એવા ગુરુ અને એવા દેવની પ્રમાણિકતા અને નિર્દોષતા જોઈને એ કહે છે એ માર્ગે ચાલવાનો થોડો પરિશ્રમ કરવો, પુરુષાર્થ કરવો. એ પરિશ્રમને પુરુષાર્થ કરતા જે પરમ સત્ય એમણે પ્રસિદ્ધ કર્યું છે એની અનુભવથી પ્રતીતિ થશે, ખાતરી થશે. પ્રતીતિ થશે એટલે ખાતરી થશે, અને જેટલી ખાતરી થશે એટલું એમના સ્વરૂપ પ્રત્યે અને એમના કથન કથન પ્રત્યે નિશંકતા અને અડગતા નિશ્ચલતા ઉભી થશે, અને એમના સ્વરૂપનો એટલો વિશ્વાસ આવશે, એમનું સ્વરૂપ ઓળખાશે, અને એ નિશંકતા પોતાને આત્માની સાધના કરવામાં વિશેષ કારણભૂત. તો માર્ગ નિર્દોષતાનો છે, જેમ જેમ ઉપર જાય છે સ્થાનમાં, જેમ જેમ ઉપર જાય છે નિર્દોષતા વધતે જાય છે, ચારિત્ર નો દોષ પણ ઘટતો જાય છે. વિકાર પણ થાય છે, દોષ વિકાર અને દુઃખ ત્રણેય અવિનાશ આવે છે. વિકાર શબ્દ તો એટલા માટે કે અવસ્થામાં વિકૃતિ આવી તેને વિકાર કહે છે. સહેજ પણ વિકૃતિ આવી એની અસલ્ય છૂપી એટલો વિકાર છે, વિકૃતિ છે, દુઃખ એની સાથે જડાઈ રહી છે, અવિનામ આવે છે. એ અનુભવ નથી થતો એટલે ખસતો નથી. એટલે તો એમ કે છે કે પહેલા વિકલ્પમાં દુઃખ લાગવો સ્થૂળ વિકલ્પ છે, સ્થૂળ વિકાર છે, વિકૃતિ છે, એમાં એને દુઃખ લાગવું જોઈએ. દુઃખ લાગે તો દુઃખથી ખસે, દુઃખ ન લાગે તો એને સુખની કલ્પના ને વિશ્વાસ કર્યો છે, એમાં ઘણો એ દ્રઢ છે. શું પોતે સુખ એને માન્યું છે એમાં ઘણો દ્રઢ છે, અને એ દ્રઢતા એને હજી મળી પણ પડી નથી, છૂટી પણ નથી, છૂટી તો નથી પણ મળી પણ પડી નથી. તો ત્યાંથી ખસી અને નિર્વિકલ્પ સ્વરૂપમાં, નિર્વિકલ્પ ભાવમાં આવે એ વાત કોઈ રીતે મને શોભા યોગ્ય નથી. માટે એને વિકલ્પમાં દુઃખ લાગવું જોઈએ. એને કેટલાક વિકારમાં સુખ ની કલ્પના કરી છે, કેટલાક વિકારમાં એને દુઃખ ની કલ્પના કરી છે, બીજું કઈ નથી. એમાં છે બે દુઃખ, પણ કેટલાકમાં એને દુઃખ ની કલ્પના કરી છે, કેટલાકમાં એને સુખ ની કલ્પના કરી છે. એટલે એને એની જાતિ ઓળખી નથી. જાત ઓળખે તો સાચું ખોટું જુદું પાડી શકે, જાત ન ઓળખે તો સાચું ખોટું ભેળવું હોય એને જુદું ન પાડી શકે. આ તો સીધી વાત છે. એટલે જ્ઞાન ઉપરથી સ્વભાવ જાતિને ઓળખવી, રાગ ઉપરથી વિભાવ જાતિને ઓળખવી, પરિચય કરીને ઓળખાણ કરવો, બંને પરિચયમાં અનુભવમાં આવતા પરિણામ છે, અનુભવમાં આવતા ભાવો છે, એનો પરિચય કરીને એની જાતિ ઓળખવી. જાતિ ઓળખવાથી એમાં સુખ દુઃખ સીધો જ અનુભવ થશે, ખ્યાલ આવી જશે. બરોબર, આ સુખ રૂપ પાસે, આ દુઃખ રૂપ પાસે, એ રીતે જુદા પડે છે. બે જ્ઞાન વિચાર શક્તિ તો મન વાળા પ્રાણી ક્યારે એનો સર્વથા નાશ થાય એવું ન બને. Yeah, that is.